એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે પ્રમોદકુમાર પટેલ દ્વારા સંપાદિત પુસ્તક તત્વ સંદર્ભ તરફ વળી રહ્યા છીએ. એમાં જેરોમ સ્ટોલિન્જના એક ખૂબ જ મહત્વના લેખનો અનુવાદ છે. હા, લેખનું શીર્ષક છે સૌંદર્યાનુભૂતિ, મૂલ્યાંકન અને વિવેચન. અને આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, બરાબર? એટલે કે કળાનો અનુભવ શું છે ખરેખર, આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ પણ શા માટે અને કેવી રીતે, અને આ બધામાં વિવેચન ક્યાં ફિટ થાય છે? સ્ટોલિન્જ પટેલના અનુવાદ દ્વારા આપણને આખી સફર કરાવે છે, એટલે કે કળાના સીધા અનુભવથી માંડીને એના વિશ્લેષણ અને મૂલ્યાંકનની જે ગૂંચવણો છે ત્યાં સુધી. અને શરૂઆત જ મને કહેવા દો, બહુ જ રસપ્રદ છે. સ્ટોલિન્જ કહે છે કે શુદ્ધ સૌંદર્યાનુભૂતિ એ તો ઘણીવાર બસ કલાકૃતિને કોઈ પ્રશ્નો પૂછ્યા વિના સ્વીકારી લેવાની વાત છે, જાણે પ્રેમ જેવી. ચલો આને થોડું ઊંડાણથી સમજીએ. તો આ જે વાત છે કે સૌંદર્યાનુભૂતિ પ્રશ્નો વિનાનો સ્વીકાર છે અને પ્રેમ સાથે સરખામણી, સ્ટોલિન્જ આવું કેમ કહે છે?
મહત્વની છે, કારણ કે એમ કહીએ ને કે બંનેના કેન્દ્રમાં સંભાવ છે, સ્વીકૃતિ છે. જેમ પ્રેમમાં આપણે વ્યક્તિને જેમ છે તેમ એની પોતાની રીતે સમજવાનો અને સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર?
હા,
તેમ શુદ્ધ સૌંદર્ય અનુભવમાં આપણે કલાકૃતિને મળીએ છીએ, એનો કોઈ વ્યવહારુ ઉપયોગ શું કે એના પર ટીકા ટિપ્પણી કરવી, એ બધું બાજુ પર મૂકીને,
એટલે કે જાણે કૃતિ સાથે એક થઈ જવું,
બરાબર? અને આ એટલા માટે અગત્યનું છે કારણ કે આપણી સામાન્ય વૃત્તિ આવી નથી હોતી. આપણે તો વસ્તુઓનો ઉપયોગ કરવા, એનું વિશ્લેષણ કરવા, પ્રશ્નો પૂછવા, એનાથી ટેવાય એવા છીએ.
સાચી વાત.
પણ સૌંદર્યાનુભવમાં આ બધું નથી, આપણે કૃતિને બસ માણીએ છીએ એના પોતાના માટે.
પણ પછી એવું કેમ બને છે કે આપણે કળા વિશે અઢળક પ્રશ્નો પૂછીએ છીએ? સ્ટોલિન્જ પોતે જ હેમ્લેટનું ઉદાહરણ આપે છે.
હા, કે એના પરના વિવેચનોથી આખી લાઇબ્રેરી ભરાઈ જાય.
તો પછી પેલી પ્રશ્નરહિત સ્થિતિમાંથી આપણે આ વિશ્લેષણ, મૂલ્યાંકન અને ક્યારેક તો ઝઘડા સુધી કેમ પહોંચી જઈએ છીએ? આ જ મુખ્ય મુદ્દો છે, ખરું ને?
ચોક્કસ. અને આ જ તણાવ, આ જ પ્રશ્ન સ્ટોલિન્જના આખા લેખના કેન્દ્રમાં છે. જ્યારે પેલું માત્ર માણવું પૂરું થાય અને આપણે વિચારવાનું શરૂ કરીએ ત્યારે મૂલ્યાંકન અને વિવેચન આવે છે.
ઓકે, તો આ બે શબ્દો મૂલ્યાંકન અને વિવેચન, શું એ એક જ છે કે સ્ટોલિન્જ એમાં કોઈ ભેદ જુએ છે?
ના, એમાં સૂક્ષ્મ પણ અગત્યનો ભેદ છે. મૂલ્યાંકન એટલે શું? કૃતિની સૌંદર્યની દ્રષ્ટિએ કિંમત આપવી. આ સારું છે, આ સુંદર છે, પેલું આના કરતાં બહેતર છે, આ એક નિર્ણય થયો.
એક જજમેન્ટ.
હા, અને વિવેચન, ખાસ કરીને જેને સ્ટોલિન્જ નિર્ણયાત્મક વિવેચન કહે છે, એ આ નિર્ણયને સાચો ઠેરવવા માટે એના સમર્થનમાં કારણો અને પુરાવા આપવાની પ્રક્રિયા છે.
એટલે કે ખાલી વાહ કહી દેવું એ વિવેચન નથી.
તર્ક છે, એની તપાસ એટલે કળા વિવેચનનું તત્વજ્ઞાન. એ પૂછે છે સારું એટલે શું, એ વસ્તુનિષ્ઠ છે કે વ્યક્તિનિષ્ઠ, શું કોઈની પસંદગી ખોટી હોઈ શકે.
આ સીધું અભિરુચિ એટલે કે ટેસ્ટના ખ્યાલ સાથે જોડાય છે. શું ખરેખર અમુક લોકોની રુચિ વધુ સારી હોય છે? આ બાબતે સ્ટોલિન્જ શું માને છે?
સ્ટોલિન્જ આમાં બહુ સાવચેત છે. એ કહે છે કે સારી રુચિ કોને કહેવી અને એને સાબિત કરવી એ બહુ જ મુશ્કેલ છે. એના કરતાં વધુ ચિંતાની વાત એ છે કે આપણે ઘણીવાર સૌંદર્યના મૂલ્યોને બીજી બાબતો સાથે ભેળવી દઈએ છીએ.
જેમ કે
નૈતિકતા કે રાજકારણ. કોઈ કલાકારના વિચારો આપણને ન ગમતા હોય એટલે આપણે એની કૃતિને ખરાબ કહી દઈએ, પણ સ્પષ્ટ ન કરીએ કે આ સૌંદર્યની દ્રષ્ટિએ કહ્યું કે બીજું કંઈક છે. સંતાયનનો એક શબ્દ સ્ટોલિન્જ વાપરે છે, સૌંદર્ય પરક વિકૃતિ, એટલે કે ફેશન, પૈસા, સમાજમાં શું ચાલે છે એને કળાના સાચા ગુણ કરતા વધુ મહત્વ આપવું. સ્ટોલિન્જ કહે છે કે આ ખરેખર ખરાબ રુચિ નથી, પણ સૌંદર્યલક્ષી વલણનો જ અભાવ છે. એટલે કે કળાને એના પોતાના માટે જોવાની દ્રષ્ટિ જ નથી. અને કોઈ પણ સારી રુચિ માટે પહેલી શરત આ સૌંદર્યલક્ષી વલણ હોવું જરૂરી છે.
તમે સૌંદર્યલક્ષી વલણની વાત કરી. સ્ટોલિન્જ બે શાખાઓ સૌંદર્ય મીમાંસા, એસ્થેટિક્સ અને વિવેચનનું તત્વજ્ઞાન, એની વચ્ચે પણ ભેદ પાડે છે. શું એ આ વલણો સાથે જોડાયેલો છે?
હા, થોડો સંબંધ છે. જો કે સ્ટોલનીચ પોતે કહે છે કે આ ભેદ એકદમ પાક્કો નથી, કારણ કે કળા અને સૌંદર્ય જેવા શબ્દોમાં જ મૂલ્ય છુપાયેલું છે.
બરાબર.
પણ એક કામચલાઉ ભેદ એવો કરી શકાય. સૌંદર્ય મીમાંસા મુખ્યત્વે કળાના અનુભવ પર ધ્યાન આપે છે. પેલું વિશિષ્ટ વલણ, સૌંદર્યલક્ષી વૃત્તિ અને કલાકૃતિની રચના, જ્યારે વિવેચનનું તત્વજ્ઞાન મુખ્યત્વે કળાના મૂલ્યાંકન સાથે જોડાયેલું છે. આપણે કેમ અને કેવી રીતે કહીએ છીએ કે કંઈક સારું છે કે ખરાબ, આ નિર્ણયની પ્રક્રિયા. પણ હા, બંને બહુ નજીકથી જોડાયેલા છે.
ઓકે, આ સ્પષ્ટ થયો. પણ પેલો મૂળભૂત સવાલ તો ઊભો જ છે, શા માટે આપણે કળાનું મૂલ્યાંકન અને વિવેચન કરીએ છીએ? શરૂઆતમાં કહ્યું એમ, બસ માણી કેમ ન શકીએ? શું જરૂર છે આ બધા વિશ્લેષણની?
આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને સ્ટોલની જેના ઘણા કારણો આપે છે. પહેલું તો બહુ સીધું છે, કળા વિશે વાત કરવાનો આનંદ, ચર્ચા કરવી, આપણે જે માણ્યું એને શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરવો, એ પોતે જ રસપ્રદ છે.
હા, એ તો છે.
બીજું સામાજિક કારણો. આપણને શું ગમ્યું, શું ન ગમ્યું એ બીજા સાથે વહેંચવું, એમના મંતવ્યો જાણવા, એમને પણ આપણા આનંદમાં ભાગીદાર બનાવવા અને ક્યારેક આપણા નિર્ણય માટે ટેકો મેળવવો. પણ સ્ટોલની જ મુજબ સૌથી ઊંડું કારણ છે દેખીતા મૂલ્ય અને વાસ્તવિક મૂલ્ય વચ્ચેનો ફરક સમજવાની જરૂર.
એ કેવી રીતે?
જેમ જીવનમાં બીજે બધે બને છે, ખોરાક હોય કે નીતિમત્તા, જે શરૂઆતમાં સારું લાગે એ જરૂરી નથી કે લાંબા ગાળે પણ સારું હોય. કદાચ નુકસાનકારક હોય અથવા છીછરું હોય. કળામાં પણ એવું જ. પહેલીવાર કોઈ ફિલ્મ જોઈને ગાંડા થઈ જઈએ, પણ બીજી વાર જોઈએ તો સાવ સામાન્ય લાગે. આવું થાય ખરું ને?
હા, બને છે.
આ અનુભવ આપણને વિમર્શાત્મક મૂલ્યાંકન તરફ દોરે છે. આપણે વિચારીએ છીએ કે ખરેખર શું મૂલ્યવાન છે, અને આ સમજ ભવિષ્યમાં વધુ સારી પસંદગી કરવામાં મદદ કરે છે. આ એક પ્રકારનું શાંગ પણ છે.
પણ કળાના મામલામાં આ ભૂલના પરિણામ એટલા ગંભીર નથી હોતા જેમ ખોરાક કે નૈતિકતામાં હોય. બેથોવન સાંભળવામાં ક્યાં કોઈ હારજીત છે?
સાચી વાત. અહીં દાવ પર ઓછું છે. સંતાયનનું પેલું વાક્ય યાદ છે, કળાએ જીવનનું કાર્ય પૂરું થયા પછીની આપણા સ્વતંત્રની નિયુક્તિઓ છે, એટલે કે એ જીવન મરણનો સવાલ નથી.
હા,
છતાં સ્ટોલનીચ કહે છે મૂલ્યાંકન મહત્વનું છે. આપણે રોજબરોજ પસંદગીઓ કરીએ છીએ, કયું પુસ્તક વાંચવું, કઈ ફિલ્મ જોવી, કયું સંગીત સાંભળવું. યોગ્ય મૂલ્યાંકન આપણને વધુ સારો, વધુ સંતોષકારક અનુભવ અપાવવામાં મદદ કરે છે, નિરાશા ટાળવામાં મદદ કરે છે, અને એ આપણી સૌંદર્યપરક પ્રામાણિકતાનો પણ સવાલ છે.
સૌંદર્યપરક પ્રામાણિકતા?
હા, એટલે કે શું આપણે જે ખરેખર સસ્તું, છીછરું કે કલાવિહીન છે તેને માત્ર એટલા માટે સ્વીકારી લેવું જોઈએ કારણ કે બધા એવું કરે છે, કે પછી આપણા પોતાના ધોરણો જાળવી રાખવા જોઈએ? મૂલ્યાંકન આમાં મદદ કરે છે.
સમજાયું. એટલે પસંદગી અને પ્રામાણિકતા માટે મૂલ્યાંકન જરૂરી છે. પણ શું એનાથી પેલો મૂળ અનુભવ જે આપણે માણીએ છીએ એ પણ સારો થાય છે, કે પછી એ બધું પછીની વાત છે?
આ મારા મતે સ્ટોલનીચનો સૌથી મહત્વનો દાવો છે. એમનો જવાબ છે, હા, વિવેચન અને મૂલ્યાંકન જો યોગ્ય રીતે થાય તો આપણી ગ્રહણ શક્તિને કેળવીને અનુભવને જ વધુ ઊંડો અને સમૃદ્ધ બનાવે છે.
કેવી રીતે?
જુઓ, ઘણી મહાન કલાકૃતિઓ જટિલ હોય છે. એ પહેલી નજરે બધું જ કહી નથી દેતી. વિવેચન શું કરે છે? એ કૃતિના આકાર, એના અર્થ, એની અભિવ્યક્તિની જે બારીકીઓ છે એનું વિશ્લેષણ કરે છે. આ વિશ્લેષણ આપણને કૃતિમાં વધુ ઊંડાણપૂર્વક જોતા શીખવે છે, અને પછી જ્યારે આપણે ફરી એ કૃતિનો અનુભવ કરીએ ત્યારે આપણને એમાં ઘણું બધું નવું દેખાય છે જે પહેલાં નહોતું દેખાયું. આપણો પ્રતિભાવ વધુ સંતોષકારક બને છે. ટોલ્સ્ટોય જેવા કેટલાક વિચારકો માનતા કે કળા તો સ્વયં સ્પષ્ટ છે, એને સમજાવવાની જરૂર નથી પડતી.
હા, એમણે કહ્યું છે.
પણ સ્ટોલનીચ એનો સરસ જવાબ આપે છે, કળા કદાચ સ્વયં પર્યાપ્ત હોય પણ તે હંમેશા સ્વયં સ્પષ્ટ નથી હોતી. વિવેચન આપણને પેલી અંધાપો દૂર કરવામાં મદદ કરે છે.
પણ અહીં એક બીજો ડર રહે છે. ઘણીવાર એવું નથી બનતું કે વિશ્લેષણ કરવા જઈએ અને પેલો જે સહજ આનંદ મળતો તો એ જતો રહે?
હા,
પેલી નિર્દોષતા ગુમાવી દેવાનો ભય.
ચોક્કસ. અને સ્ટોલની જાત જોખમનો સ્વીકાર કરે છે. વિશ્લેષણ કરવાથી આનંદ ઓછો થઈ શકે છે, એ શક્ય છે. એકવાર ખામીઓ પર ધ્યાન જાય પછી કદાચ પેલો નિર્ભીડ આસ્વાદ ન રહે. જ્હોન ડ્યુઈ પણ કહે છે કે એકવાર વિચારવાનું શરૂ કરીએ પછી ક્યાં અટકીશું એ નથી નથી.
બરાબર.
પરંતુ સ્ટોલનીચની મુખ્ય દલીલ એ છે કે પેલી અબુદ્ધતા લાંબો સમય ટકતી નથી. અને એના જે આનંદ હોય છે એ પ્રમાણમાં સરળ હોય છે. જ્યારે વિવેચનથી જે ઊંડાણ, જે સમજણ, જે જટિલતાની કદર કરવાની ક્ષમતા આવે છે, તે ગુમાવેલા સરળ આનંદ કરતાં કદાચ વધુ મૂલ્યવાન છે. જેમ જેમ આપણી સમજ વિકસે તેમ ભૂતકાળની ઓછી પરિપક્વ પસંદગીઓ છૂટી જાય એનો બહુ અફસોસ નથી થતો. વિવેચન ભલે અમુક કૃતિઓ પ્રત્યે અરુચિ પેદા કરે, પણ સામે પક્ષે એ અસંખ્ય બીજી કૃતિઓને આપણા માટે વધુ અર્થપૂર્ણ અને આનંદદાયક બનાવે છે.
આ બહુ જ રસપ્રદ મુદ્દો છે. હવે આપણે પેલી મૂળ વાત પર પાછા ફરીએ જેની સાથે શરૂઆત કરી હતી, સૌંદર્યાત્મક વૃત્તિ અને વિવેચનાત્મક વૃત્તિ. સ્ટોલનીજ કહે છે કે આ બંને મૂળભૂત રીતે વિરોધી છે. આ વિરોધ કેવો છે જરા વિસ્તારથી સમજાવશો?
હા, આ સ્ટોલનીજના વિશ્લેષણનો પાયો છે. તેઓ કહે છે કે આ બંને માનસિક વલણો એવા છે કે જ્યારે એક સક્રિય હોય ત્યારે બીજું લગભગ નિષ્ક્રિય થઈ જાય છે. એ બંને એક સાથે પૂરી ક્ષમતાથી કામ કરી શકતા નથી.
એટલે કે ઓન ઓફ સ્વિચ જેવું?
લગભગ એવું જ. જુઓ, વિવેચનાત્મક વૃત્તિ એટલે શું? એમાં સાવચેતી છે, તટસ્થ રહેવાનો પ્રયાસ છે, પુરાવાની માંગ છે, મને બતાવો કે આ સારું કેમ છે, ધોરણો સાથે સરખામણી છે, કૃતિથી એક અંતર રાખવાની વૃત્તિ છે, એ શંકાશીલ છે. જ્યારે સૌંદર્યાત્મક વૃત્તિ, એમાં કલાકૃતિ પ્રત્યે નિષ્ઠા છે, સંભાવ છે, એની સાથે એકાકાર થવાની વૃત્તિ છે, જાણે આત્મસમર્પણ, પોતાની જાતને ભૂલી જઈને કૃતિમાં ડૂબી જવું, એ નિકટતા શોધે છે.
એટલે જો હું કોઈ કવિતાનું વિશ્લેષણ કરી રહી હોઉં, એના છંદ, અલંકાર, એની ભાષાની ખામીઓ, તો એ જ સમયે હું એના ભાવમાં પૂરેપૂરી ડૂબી ન શકું, અને જો હું ડૂબેલી હોઉં તો વિશ્લેષણ ન કરી શકું.
બરાબર, સ્ટોલનીજ આજ કહેવા માંગે છે.
આનાથી પેલી વાત સમજાય છે કે કલાકારો અને રસિકો ક્યાંક વિવેચકોથી કેમ દૂર ભાગે છે. કારણ કે વિવેચનમાં પેલી અનુભવની ઉષ્મા કે ગરમી નથી હોતી.
બરાબર, વિવેચન વાડકાપ કરે છે, કૃતિને જાણે ટુકડાઓમાં જુએ છે, જ્યારે સૌંદર્ય ગ્રહણ સમગ્રતામાં થાય છે. એ ગુણોનો સીધો ભેદ પાડ્યા વગરનો અનુભવ કરે છે. બંનેના હેતુ પણ જુદા છે. વિવેચન કૃતિ વિશે જાણવા માંગે છે, જ્ઞાન મેળવવા માંગે છે. સૌંદર્ય ગ્રહણ કૃતિનો અનુભવ કરવા માંગે છે.
બસ,
પણ શું વ્યવહારમાં આ ભેદ આટલો સ્પષ્ટ રાખી શકાય? સ્ટોલનીજ પોતે આના પર બે વાંધા ઉઠાવે છે. પહેલો, શું આપણે ઘણીવાર અનુભવ કરતા કરતા જ ટીકા નથી કરતા? ફિલ્મ જોતા જોતા એની સ્ક્રિપ્ટની નબળાઈઓ ધ્યાનમાં નથી આવતી? શું સંપૂર્ણપણે બિનવિવેચનાત્મક રહેવું શક્ય છે? હા, આ વાંધો વ્યવહારુ છે. સ્ટોલનીજ સ્વીકારે છે કે લોકો આવું કરે છે, પણ તેઓ એને કમનસીબ ગણે છે.
કમનસીબ કેમ?
કારણ કે એમના મતે જ્યાં વિવેચન શરૂ થાય ત્યાં પેલી સૌંદર્યલક્ષી તલ્લીનતા ઓછી થવા માંડે છે. જો તમે સતત પોતાની જાતને પૂછ્યા કરો, મને આ ગમે છે, કેમ નથી ગમતું, તો તમે અનુભવમાં પૂરા ઉતરી જ ન શકો.
હા, એ ધ્યાન ભટકાવે છે.
સાચો અનુભવ પદાર્થ કેન્દ્રી હોય છે, તમે શું વિચારો છો એના પર નહીં. સ્ટોલનીજ માને છે કે અનુભવ દરમિયાન થતી ટીકા કાં તો દેખાડો કરવા માટે હોય, અથવા કોઈ વ્યાવસાયિક આદત હોય, અથવા, અને આ સૌથી વધુ સંભવ છે, તમે કૃતિમાં પૂરેપૂરા તલ્લીન થઈ શક્યા નથી એટલે તમારું મન વિશ્લેષણ કરવા માંડે છે. શુદ્ધ સંપૂર્ણ તલ્લીનતા, જે કદાચ દુર્લભ હોય પણ અશક્ય નથી, તે બિનવિવેચનાત્મક જ હોય છે.
તો પછી પેલી સલાહનું શું જે ઘણીવાર અપાય છે, વિવેચનાત્મક રીતે વાંચો કે વિવેચનાત્મક રીતે સાંભળો? જો અનુભવ વખતે વિવેચન ન કરવું જોઈએ તો આનો અર્થ શું?
બહુ સારો પ્રશ્ન. સ્ટોલનીજ બહુ સ્પષ્ટતા કરે છે. આનો અર્થ એ નથી કે તમે વાંચતી વખતે કે સાંભળતી વખતે સતત વિશ્લેષણ કરતા રહો.
તો પછી?
એનો અર્થ એ છે કે તમે કૃતિનો સંપર્ક એવી રીતે કરો કે જેમાં તમારી ગ્રહણશક્તિ, તમારી સમજ, ભૂતકાળના વિવેચન, અભ્યાસ અને અનુભવોથી કેળવાયેલી હોય.
એટલે કે તૈયારી સાથે આવવું.
બરાબર, વિવેચનના જે ફળ છે, જ્ઞાન, સૂક્ષ્મતા, સંવેદનશીલતા, એ તમારા અનુભવને વધુ ઊંડો બનાવે. પણ વિવેચનની પ્રક્રિયા, પેલું વિશ્લેષણ, મૂલ્યાંકન, એ અનુભવ દરમિયાન સક્રિય ન હોવી જોઈએ. વિવેચને પડદા પાછળ રહીને આપણી સમજને તૈયાર કરી દેવી જોઈએ, જેથી આપણે વધુ સારી રીતે માણી શકીએ.
ઓકે, હવે બીજો વાંધો, જે તમે કહ્યું એમ વધુ સૂક્ષ્મ છે, એ શું છે?
બીજો વાંધો એ છે કે શું સૌંદર્ય ગ્રહણ પોતે જ એક પ્રકારની પસંદગી નથી? જ્યારે આપણે કંઈક જોઈએ કે સાંભળીએ ત્યારે આપણું ધ્યાન અમુક વસ્તુઓ પર જાય છે, અમુક પર નથી જતું.
હા, એ તો છે.
અને આ પસંદગી શાના આધારે થાય છે?
આપણા ભૂતકાળના અનુભવો, આપણી રુચિ અને એનાથી બનેલા જે ગર્ભિત ધોરણો છે એના આધારે. તો શું આ પ્રક્રિયા તેને સ્વાભાવિક રીતે થોડી વિવિચનાત્મક નથી બનાવતી, કારણ કે તેમાં પણ એક પ્રકારની ગળણી તો કામ કરે જ છે?
આ તો ગહન વાત છે.
હા, અને સ્ટોલની જ આ વાત સાથે મોટાભાગે સંમત થાય છે. તેઓ સ્વીકારે છે કે આપણું ગ્રહણ પસંદગીયુક્ત છે અને ભૂતકાળ તેને ઘડે છે.
તો પછી ભેદ ક્યાં રહ્યો?
ભેદ અહીં છે. સ્ટોલની જ કહે છે કે આ પસંદગી એ અનુભવ માટેની આપણી સજ્જતા કે તૈયારી છે. એ અનુભવ દરમિયાન ચાલતી સભાન સક્રિય વિવેચનાત્મક પ્રવૃત્તિ નથી. એટલે કે ભૂતકાળના અનુભવો નક્કી કરે છે કે આપણે શું નોંધીશું, આપણને શું સ્પર્શશે, પણ તે ક્ષણે આપણે સભાનપણે ધોરણો લગાડીને માપણી નથી કરતા કે આ બરાબર છે કે નહીં. એ ધોરણો જાણે સુષુપ્ત અવસ્થામાં હોય છે. તે અનુભવને આકાર આપે છે પણ તેના પર હાવી નથી થઈ જતા.
એટલે કે તે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે, ફોરગ્રાઉન્ડમાં નહીં.
બરાબર, અનુભવ મુખ્ય રહે છે.
ઠીક છે, આ ભેદ સમજાયો. પણ હવે એક અંતિમ અને કદાચ સૌથી મોટો પડકાર. કેટલાક ચિંતકો, જેમ કે ક્રોચે, તો કહે છે કે વિવેચન મૂળભૂત રીતે શક્ય જ નથી, અર્થહીન છે, કારણ કે દરેક કલાકૃતિ અનન્ય છે, એના જેવી બીજી કોઈ નથી, અને એને શબ્દોમાં પૂરેપૂરી વર્ણવી જ ન શકાય. આ દલીલ સામે શું કહેવું?
હા, આ વિવેચન માટે સૌથી મોટો પડકાર છે. આ દલીલનું હાર્દ એ છે કે આપણે જેનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ, એટલે કે સમગ્ર કલાકૃતિ, તે એક અખંડ અદ્વિતીય અનુભવ છે. દરેક મહાન કૃતિ, પછી એ કવિતા હોય, ચિત્ર હોય કે સંગીત, એ પોતાનામાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. એના જેવું બીજું કંઈ નથી. હવે વિવેચન શું વાપરે છે? સામાન્ય નિયમો, સામાન્ય ધોરણો, જેમ કે એકતા હોવી જોઈએ, સંતુલન હોવું જોઈએ, અભિવ્યક્તિ સ્પષ્ટ હોવી જોઈએ.
હા,
પણ આ સામાન્ય નિયમો પેલી કૃતિની વિશિષ્ટતા, એની અનન્યતાને કેવી રીતે પકડી શકે? મહાન કૃતિઓ તો ઘણીવાર આવા નિયમો તોડીને જ બનતી હોય છે. એટલે વિરોધાભાસ જુઓ. કૃતિની જે અનન્ય ગુણવત્તા છે એ જ આપણને તેના વિશે બોલવા, તેનું મૂલ્યાંકન કરવા પ્રેરે છે. પણ એની એ જ અનન્યતા સામાન્ય ભાષા અને સામાન્ય ધોરણો દ્વારા એનું વર્ણન કે મૂલ્યાંકન લગભગ અશક્ય બનાવી દે છે.
એટલે જો તમે સમગ્રનું વર્ણન જ ન કરી શકો તો મૂલ્યાંકન શેનું કરશો? અને જો ભાગોનું કરો તો એ સમગ્ર નથી.
બરાબર. આથી આ વિચારધારા કહે છે કે સાચું ઊંડાણપૂર્વકનું વિવેચન શક્ય જ નથી, એ હંમેશા અધૂરું રહેવાનું.
તો શું ખરેખર વિવેચન બંધ કરી દેવું જોઈએ? શું સ્ટોલનીજ આનો કોઈ રસ્તો કાઢે છે, કે પછી તેઓ પણ હાર માની લે છે?
ના, સ્ટોલનીજ હાર નથી માનતા. તેઓ આ પડકારની ગંભીરતા સ્વીકારે છે, પણ વિવેચનને સંપૂર્ણપણે નકારી નથી કાઢતા. તેઓ માને છે કે વિવેચન શક્ય છે અને ઉપયોગી પણ છે, પણ શરત એટલી કે તેણે પોતાની મર્યાદાઓ સમજવી પડશે.
અને એ મર્યાદાઓ સમજીને કામ કેવી રીતે કરવું?
તેઓ બે મુખ્ય માર્ગ સૂચવે છે. પહેલો, કૃતિના ભાગોનું વિશ્લેષણ કરવું. ભલે સમગ્ર કૃતિ અનન્ય હોય, પણ એ સાવ અસ્પષ્ટ નથી હોતી. એમાં ઓળખી શકાય તેવા ભાગો હોય છે, તત્વો હોય છે, રચનાઓ હોય છે, જેમ કે ચિત્રમાં રંગ, રેખા, આકાર, સંગીતમાં સૂર, તાલ, લય, કવિતામાં શબ્દ, અલંકાર, ભાવ.
હા, એનું વિશ્લેષણ તો થઈ શકે.
બરાબર. પણ ચાવી એ છે કે આ ભાગોનું વિશ્લેષણ કરતી વખતે હંમેશા સમગ્ર કૃતિ અને તેના એકંદર પ્રભાવને ધ્યાનમાં રાખવું. ખાલી છૂટક ભાગોની વાત નથી કરવાની. પૂછવાનું છે કે આ ભાગ સમગ્રમાં શું યોગદાન આપે છે, એનું કાર્ય શું છે. જો વિવેચક આ રીતે સમગ્રને ધ્યાનમાં રાખીને ભાગોનું વિશ્લેષણ કરે તો તે પહેલાં સામાન્ય નિયમોને આંધળાની જેમ લાગુ પાડવાથી બચી શકે છે અને કૃતિની વિશિષ્ટતાનો આદર કરી શકે છે.
હા, એક માર્ગ થયો. બીજો
માર્ગ એ છે કે આપણે સમગ્ર કૃતિ વિશે પણ અમુક હદ સુધી વાત કરી શકીએ છીએ. ભલે તેને સંપૂર્ણપણે શબ્દોમાં ન પકડી શકાય, પણ સુંદર, ભવ્ય, કરુણ, શાંત, ઉત્તેજક આવા મૂલ્યસૂચક શબ્દો દ્વારા આપણે તેની એકંદર ગુણવત્તાનો સંકેત આપી શકીએ છીએ. અને પછી આપણે કૃતિના કયા લક્ષણોને કારણે આવું કહીએ છીએ એ બતાવીને આપણા નિર્ણયનું સમર્થન પણ કરી શકીએ છીએ. વળી એક પ્રકારનું વિવેચન એવું પણ છે જેને આસ્વાદલક્ષી વિવેચન કહે છે. એક કૃતિના અનુભવને શબ્દોમાં જાણે ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરે છે.
એટલે કે વર્ણન દ્વારા અનુભવ કરાવવો.
હા, તો કહેવાનો મતલબ એ કે સમગ્ર કૃતિ વિશે વાત કરવી સાવ અશક્ય નથી. મુશ્કેલ છે પણ અશક્ય નથી.
એટલે વિવેચન સાવ નિરર્થક નથી, પણ એણે બહુ નમ્ર અને સાવચેત રહેવું પડે.
બિલકુલ સાચી વાત. અને આ જ સ્ટોલનીજની અંતિમ અને કદાચ સૌથી મહત્વની ચેતવણી છે. વિવેચને ક્યારેય ભૂલવું ન જોઈએ કે તે પોતે સાધ્ય નથી પણ સાધન છે.
કોના માટેનું સાધન?
મૂળ સૌંદર્યાનુભવ માટેનું. વિવેચન આપણને વધુ સારી રીતે અનુભવ કરવામાં મદદ કરી શકે, આપણી સમજને ઊંડી બનાવી શકે, પણ તે ક્યારેય ક્યારેય પણ પેલા મૂળ સીધા અનુભવનું સ્થાન લઈ શકે નહીં. કળાનો અનુભવ કરવો એક વસ્તુ છે, અને તેના વિશે વિચારવું કે લખવું એ તદ્દન બીજી વસ્તુ છે. જે વિવેચન આ ભેદ ભૂલી જાય છે અને પોતાની જાતને અનુભવ કરતાં વધુ મહત્વની માનવા લાગે છે, તે ખરેખર નકામું અને કદાચ નુકસાનકારક પણ બની શકે છે.
તો આ આખી ચર્ચા જે પ્રમોદકુમાર પટેલના અનુવાદ દ્વારા આપણે જેરોમ સ્ટોલ્ઝના વિચારો પર કરી, એનો સાર શું કાઢી શકીએ? ત્રણ મુખ્ય મુદ્દાઓ કયા ગણાય?
પહેલો મુદ્દો તો એ કે સૌંદર્યાનુભૂતિ એ કળા સાથેનો એક ખાસ સીધો લાગણીભર્યો સંબંધ છે. એમાં ટીકા નથી, વિશ્લેષણ નથી, બસ સ્વીકૃતિ અને તલ્લીનતા છે.
બરાબર. બીજો
મુદ્દો એ કે મૂલ્યાંકન અને વિવેચન એ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે. એ વિશ્લેષણાત્મક છે, બૌદ્ધિક છે, અને એ જરૂરી પણ છે આપણી સમજ વધારવા, સારી પસંદગી કરવા અને કળાના સાચા મૂલ્યને ઓળખવા માટે, ભલે એમાં પેલો સહજ આનંદ થોડો ઓછો થવાનું જોખમ હોય.
અને ત્રીજો?
ત્રીજો મુદ્દો એ કે આ બે વૃત્તિઓ, સૌંદર્યાત્મક અને વિવેચનાત્મક, સ્વભાવે ભિન્ન છે, ક્યારેક વિરોધી પણ. પણ એનો અર્થ એ નથી કે વિવેચન હંમેશા નડતર રૂપ જ બને. જો વિવેચનથી મળેલું જ્ઞાન અને સમજ આપણે યોગ્ય રીતે આત્મસાત કરીએ,
એટલે કે એને અનુભવનો ભાગ બનાવી દઈએ, પ્રક્રિયાનો નહીં,
બરાબર, તો એ જ્ઞાન ભવિષ્યના અનુભવોને બગાડવાને બદલે વધુ સમૃદ્ધ બનાવી શકે છે. ચાવી એ છે કે વિવેચને પોતાનું કામ કરીને પછી જાણે શાંત થઈ જવું જોઈએ, અનુભવને મોકળો માર્ગ આપવો જોઈએ.
સરસ. આ ત્રણેય મુદ્દા બહુ સ્પષ્ટ થયા.
અને કદાચ એક અંતિમ વિચાર શ્રોતાઓ માટે મૂકી શકાય.
હા, જરૂર.
સ્ટોલની જ આપણે અનુભવ અને વિશ્લેષણ વચ્ચેના ખૂબ જ નાજુક સંતુલન વિશે વિચારતા કરી મૂકે છે, તો પ્રશ્ન એ થાય કે આપણે આપણા પોતાના કળાના અનુભવમાં આ સંતુલન કેવી રીતે જાળવી શકીએ, એવી વિવેચનાત્મક સભાનતા કેવી રીતે કેળવી શકાય જે આપણા માણવાના આનંદને રોકે નહીં પણ એને વધુ ધારદાર બનાવે. અને કદાચ પ્રમોદકુમાર પટેલે સ્ટોલનીજના આટલા ગહન અને જટિલ વિચારોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો એ પોતે જ આ સંતુલન શોધવાનો એક પ્રયાસ છે. ગહન ચિંતનને વ્યાપક અનુભવ સાથે જોડવાનો એક પ્રયાસ, વિચારવા જેવો મુદ્દો છે.
ખરેખર આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.